અદ્ભુત હરિસ્મૃતિને સાંભળ્યા પછી મારને જમતા જોયા પછી મારની પદ્ધતિ કેવી હતી ખબર તમને? વાસુદેવ હરે કર્યા પછી તરત સ્વામિનારાયણ હરે હોય, એટલે વાસુદેવ હરે પૂરું થયું, મારા જમી રહ્યા. હવે કથા, મારાનો હૃદયગત અભિપ્રાય જેમાં ઠલવાયેલો છે એવું વચનામૃત, એને આપણે સમજવા માટે પ્રયાસ કરશું. ગઈકાલે આપણે બે વચનામૃત સમજ્યા હતા, 46 અને 47. 46માં વચનામૃતમાં શું આવ્યું હતું ફરીને યાદ અપાવી દઈએ. આકાશ કેમ લીન થતો, સમાધિમાં બધું લીન થાય છે તો આકાશ કેમ લીન થતો હશે? મહારાજ આકાશને બે ભાગ કર્યા. મહારાજ કે જે લીન થાય છે તમોગુણમાંથી ઉપજો આકાશ, એ લીન થાય પણ સર્વાધાર આકાશ લીન થતો નથી. સંકોચ અને વિકાસ અવસ્થા મહાપુરુષ અને પ્રકૃતિની છે પણ સર્વાધાર આકાશ એની નથી. એ 46માં વચનામૃતમાં મહારાજ વાત કરી. 47માં વચનામૃતમાં મહારાજ શું કીધું, ઉછાંગળી કરજો. નહીં, ઉછાંગળી ખાલી કરવાની, જેને ખબર હોય ઉછાંગળી કરો ખાલી. કયો રાકેશભાઈ? મહારાજે ચાર નિષ્ઠા બતાવી, વૈરાગ નિષ્ઠા, આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, ભક્તિ નિષ્ઠા. મહારાજ કે આ ચાર નિષ્ઠામાંથી ભગવાનના ભક્તને એક પ્રધાન હોય બાકીની ગૌણ હોય, એ નિષ્ઠાને ઓળખી રાખવી પડે. એક પ્રધાન હોય એનો મતલબ એમ નથી કે બધાને એમ જ હોય, એવું પણ બની શકે કોઈને બે પ્રધાન હોય, કોઈને ત્રણ પ્રધાન હોય, કોઈને ચારેય હોય પ્રધાન, પણ કમસે કમ મોક્ષના પથમાં એક તો પ્રધાન હોવી જ જોઈએ. પછી એમાં કાંઈ કચાશ ખરી તો મહારાજ કહે કે એક નિષ્ઠામાંય પણ એક પ્રધાન છે એમાંય પણ એના લક્ષણો બતાવ્યા, એ લક્ષણમાંથી એકાદ લક્ષણ પણ ઓછું હોય એટલે એની કચાશ છે, લક્ષણ બતાવ્યા પ્રમાણે બધું બરાબર હોય તો એ બધું બરાબર છે. એવી રીતે મહારાજે સરસ વાત 47માં કરી. હવે આપણે સમજીએ પ્રથમનું 48માં વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી 13મી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા મધ્ય ઢોલિયા પર આ થમણે મુખરવિંદે સંધ્યા સમયે બિરાજમાન હતા. સર્વે શ્વેતવસ્ત્ર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી અને પોતાના મુખારવિંદની આગળ બે મશાલો બળતી હતી અને શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી તથા નારાયણ ધૂન થઈ રહી. લીમડો કેટલો ભાગશણ એ કોણ કહેશે? સભા રઘુજીભાઈ કયો? શું બાકી રહ્યું? હવે અંધારું હતું એટલે કે લાઈટ તો હતી ને આપણે જેવી, એટલે બે કોરે મસાલો બળતી હતી અને ધૂન થઈ રહી હતી, વાસુદેવ નારાયણની આરતી થઈ રહી હતી. પછીજી મહારાજ બોલ્યા, જે સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાર્તા કરીએ છીએ. ત્યારે સર્વે મુનિ તથા હરિભક્ત બોલ્યા, જે હે મહારાજ કહો. પછીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને સ્તુતિ કરીને ભગવાન પાસે એમ માગવું જોઈએ, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. તે કુસંગી ચાર પ્રકારના છે, એક કુળાપંથી, બીજા શક્તિપંથી, ત્રીજા શુષ્ક વેદાંત અને ચોથા નાસ્તિક. એ ચાર પ્રકારના કુસંગી છે, તેમાં જો કુળાપંથીનો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભ્રષ્ટ કરે, અને જો શક્તિપંથીનો સંગ થાય તો દારૂમાંસ ખવડાવીને સ્વધર્મ થકી ભ્રષ્ટ કરે, અને જો શુષ્ક વેદાંતિનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા દિવ્ય સાકાર એવો જે આકાર તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વેને ખોટા કરીને ભગવાનની ભક્તિ ઉપાસના તે થકી ભ્રષ્ટ કરે, અને જો નાસ્તિકનો સંગ થાય તો કર્મને સાચા કરી પરમેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેને ખોટા કરી દેખાડે અને અનાદિ સત્શાસ્ત્રના માર્ગ થકી ભ્રષ્ટ કરે. માટે ભગવાનની પાસે માગવું જે એ ચાર પ્રકારના માણસનો કોઈ દિવસ સંગ થશો નહીં. અને વળી એમ પ્રાર્થના કરવી જોઈએ, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા અને દેહભિમાન એ આદિક જે અંતઃશત્રુ તે થકી રક્ષા કરજો અને નિત્ય તમારા ભક્તનો સમાગમ દેજો. એવી રીતે નિત્ય ભગવાનની પ્રાર્થના કરવી અને એ કુસંગી થકી અને અંતઃશત્રુ થકી નિરંતર ડરતા રહેવું. મહારાજ કે બધા સાવધાન બનો, અમારે સરસ વાત કરવી છે. એમ કહીને મહારાજ વાતનો પ્રારંભ કર્યો. મહારાજ કહે કે પૂજા કરીને નિત્ય તમે માગજો. કેવું માગજો? કુસંગી થકી રક્ષા કરજો. જોકે ભક્તો, મહારાજે કુસંગી થકી રક્ષા કરજો એમ કીધું ને પાછી કુસંગી ઓળખાયા પણ ખરા, અધ્યાહાર ન રાખ્યું. કેટલા પ્રકારના કુસંગી બતાવ્યા? ચાર પ્રકારના. ક્યા ક્યા? શક્તિપંથી, કુળાપંથી, શુષ્ક વેદાંતી અને નાસ્તિક. આ ચાર થકી મહારાજને નિત્ય કેવું? મહારાજ રક્ષા કરજો. કારણ કે ચારમાંથી કોઈ પણ નો સંગ થાય તો આપણે પછી ભગવાનના રહી શકીએ નહીં. કુળાપંથીનો જોગ થાય તો શું થાય? તો મહારાજ કે કુળાપંથીનો જો જોગ થાય તો કુળાપંથમાં એકલો વિભિચાર જ છે. કુળાપંથ કેવી રીતનો ચાલતો હોય છે? જોકે ભક્તો, હવે એજ્યુકેશન થોડું આગળ વધ્યું એટલે લોકો થોડાક સમજતા થયા. બાકી અંધશ્રદ્ધામાં સમાજ જ્યારે ડૂબેલો હતો ત્યારે કુળાપંથ ખૂબ ચાલતો હતો. કુળાપંથ એનો હેતુ જ એવો છે કે સ્ત્રીઓ અને પુરુષો બધા સાથે ભેગા થાય. કુળાપંથ એટલા માટે કહેવામાં આવ્યું, એમાંથી સ્ત્રી અને પુરુષ બંનેનું એક એક વસ્ત્ર નિશાન કરેલું એ કુંડા બધું ભેગા કરવાના, અને પછી એ વસ્ત્રને ઉછાળે, અને પછી જેટલા પુરુષ એટલા નારી હોય, અને પછી એ વસ્ત્ર પોતપોતાને એક એક લઈ લે, અને જેને જે વસ્ત્ર હાથમાં આવે એના માધ્યમથી પછી વ્યભિચારના પથ ઉપર જાય. આવો પંથ, અને એમ માને એનાથી જ મુક્તિ છે, આવો જે પંથ એને કુળાપંથ કહેવામાં આવે. મહારાજ કે આવા પંથનો જો જોગ થાય તો જીવાત્મા નિશ્ચય મોક્ષના પથ થકી પડી જ જાય. મોક્ષને માર્ગે કોઈ દાડો જીવાત્મા ચાલી જ ન શકે. માટે મહારાજ કે એનો સંગ ક્યારે પણ થવા દેશો નહીં. પછી બીજા નંબરમાં શક્તિપંથ. શક્તિપંથનો પણ મહારાજ કે સંગ ન કરો. શક્તિપંથમાં શું આવે? તો કે શક્તિપંથ છે એ દારૂ માંસ, એટલે કે જે તામસી દેવો છે એને દારૂ માંસ અર્પણ કરે અને એમ કહે છે કે આ ભગવાન આપણા દેવ કે દેવી ખૂબ રાજી થયા, હવે એની પ્રસાદી છે માટે આપણે જમીએ તો આપણે પવિત્ર થઈ જઈએ, એમ કહી અને પ્રસાદના રૂપમાં દારૂ અને માંસ એનું ગ્રહણ કરે અને પોતાની સ્થિતિને ભ્રષ્ટ સ્થિતિમાં લઈ જાય. માટે મહારાજ કે એનો સંગ કોઈ દાડો કરવો નહીં. ત્રીજી વસ્તુ મહારાજે શુષ્ક વેદાંતિ બતાવ્યા. શુષ્ક વેદાંતિ એનો મત કેવો છે? તો કે એવું માને છે કે જીવ અને જગદીશ્વર બે છે જ નહીં, એક જ છે, કાંઈ ભેદ છે જ નહીં. શુષ્ક જ્ઞાન છે જેનું, જેના જ્ઞાનમાં કોઈ પણ સબીજતા નથી, જીવાત્માની મુક્તિનું કોઈ બીજ નથી, એટલે એને શુષ્ક વેદાંતિ તરીકે મહારાજ શબ્દનો પ્રયોગ કર્યો. કારણ કે શુષ્ક વેદાંતિ એવું માને કે આપણે અને ભગવાન બી એક જ છીએ, આપણે સ્વયં બ્રહ્મ જ છીએ, અને બ્રહ્મ છે એના લક્ષણ પર શાસ્ત્ર લખ્યા હોય. બ્રહ્મ કેવું છે? તો નિર્બાધ છે. જરાક ધીમું કરીએ માઈક. બ્રહ્મ કેવું છે? તો નિર્બાધ છે. બ્રહ્મને કાંઈ અડતું નથી, એ ગમે તેમ કરે તો એને કાંઈ લાગુ પડતું નથી, એટલે પોતાને બ્રહ્મ માની અને ગમે તેવા પાપાચારને માર્ગે જાય છે. અને બીજા નંબરમાં પોતાને બ્રહ્મ માને અને ભગવાનને પણ બ્રહ્મ માને, બે એક જ છે. ભગવાન નિરાકાર સમજે, ભગવાનને આકાર છે નહીં, પછી ઉપાસના ભક્તિ રહે નહીં. કારણ કે ભક્તિ માટે, ઉપાસના માટે દાસ અને સેવક બે જોઈએ. સેવક અને સ્વામી બે હોય તો જ ભક્તિ થાય. પણ શુષ્ક વેદાંતિના મતે સ્વામીને સેવક બે છે જ નહીં, એક જ સ્વામી છે અને હું પણ એ જ છું. માટે બોલે બીજો નહીં, બોલે એ જ ભગવાન. માટે એને કાંઈ કરવાનું રહેતું નથી, એમ માની પાપના પથે જાય. માટે મારે ત્યાંનો સંગ કરવો નહીં. અને ચોથું મહારાજ બતાવ્યું નાસ્તિક. આ બધા એના કરતા નાસ્તિક ભયંકર, કારણ કે આ બધાથી એના દોષ જોઈ અને માણસ આઘોરે. પણ નાસ્તિક એક એવો છે, એવા છે કે જેની અંદર તમને ગુણ બહુ દેખાય. ગુણ દેખાય ને પછી છટકવું બહુ કઠણ, કારણ કે નાસ્તિક જે છે એ કદી પણ હિંસા ન કરે, યાદ રાખજો, કદી દારૂ ન પીએ. નાસ્તિક છે એ કદી પણ કોઈનો જીવ ન દુભાય એનું અનુસંધાન રાખે. નાસ્તિક જે છે એ લસણ ઉગણી ન ખાય. નાસ્તિક છે કંદમૂળે ન ખાય. એટલે લોકોને એની પ્રત્યે કેટલો બધો ગુણ આવે એમ, અને દેહને એટલો બધો દંડ દે કે કદી વાહનમાં પણ ન બેસે, પગે જ ચાલે. એટલે જેથી કરીને માણસને એમ થાય વાહનની અંદર તો કેટલા બધા ગુણો છે, તોય મારે કેનો સંગ ન કરવો, આપણા મનમાં થાય હું કામ ના પાડે. તો યાદ રાખજો, નાસ્તિકના મતે અનાદિના કોઈ ભગવાન છે જ નહીં. નાસ્તિકના મતે અનાદિના કોઈ ભગવાન છે જ નહીં. આપણે જ જો દાખલો કરીએ તો આપણે સ્વયં ભગવાન થઈ જઈએ. એમ દાખલો કરીને ઘણા બધા ભગવાન થઈ ગયા છે અને આપણે પણ ભગવાન થઈ જાય છું, અને એનો દાખલો જ ભગવાન થવા હાટો છે. માટે મહારાજ કેનો સંગ કરવો નહીં. નાસ્તિકની સમજણ આમ તમને ઉપરથી એવા રૂપાળા લાગે મળા, પણ એના જ્ઞાન બાદ જાઓ ને તો એમ થાય બે થપાટ જીકી દેવી જોઈએ એમ. એક ફેરી ઘણા વર્ષ પહેલા વડતાલમાં એ લોકો બધા આવેલા દર્શન કરતા, કપડા બધા ધોળા બોળા સરસ પહેરે. પછી આમ સહજ પૂછ્યું અમે કે ક્યાંથી આવો છો? એટલે એણે કીધું અહીંથી આવીએ છીએ. એટલે કીધું ક્યાં સંપ્રદાય? એટલે એને કીધું અમે આ સંપ્રદાયને છે. પણ એને ખબર પડી કે આ લોકો જરાક પાછા, એટલે કે પણ અમે બધે જાય, બધે દર્શન કરે, અમને કાંઈ વાંધો નથી. પછી અમે પ્રશ્ન કર્યો, તો પછી આ રામ ને શ્રી કૃષ્ણ ભગવાન એ બધા અત્યારે ક્યાં ગયા છે? તો કે એણે તો કર્મ કર્યા, રાવણને માર્યો અને શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે વિહાર કર્યો, એટલે અત્યારે ત્રીજા નરકમાં પડ્યા છે કે અન્યા પડ્યા પડ્યા ખદબદે છે. હવે એના કર્મ જયારે પૂરા થશે ને ત્યારે હવે જન્મ છે ત્યારે અમારે કેવું લીક થાય કે જીકવા દેખ ને બેલાફા. એટલે ઘણા રૂપાળા દેખાતા હોવા છતાંય બધાથી વધારે માણસ છેતરાય તો નાસ્તિકથી છેતરાય. માટે મહારાજ કે એ નાસ્તિકનો સંગ ન કરો. નારાયણ ગીતામાં તો મહારાજ ત્યાં સુધી લખી નાખ્યું, મહારાજ કે આપત્તિનો સમય આવે, પોતાનો પ્રાણ બચાવવો પડે એમ હોય, એક બાજુ એનો અપાશ્રો હોય અને બીજી બાજુ મુસ્લિમની મસ્જિદ હોય, તો મહારાજ કે મસ્જિદમાં જવું પણ એનો અપાશ્રમ ન જવું. એટલે સુધી મહારાજ લખી નાખ્યું. માટે મહારાજ કે નાસ્તિકનો સંગ તો કોઈ કાળે કરવો નહીં. સારું થયું વાણિયા ગતિમનો જન્મ, નતર ઈજ થાત ન કરા. અને કોક બેઠા છે તે ભાગશળે ને પાછ ભગવાન ઓળખાણા. મહારાજનો મત છે નાસ્તિકનો સંગ કોઈ કાળે કરવો નહીં. જોકે ભક્તો, મહારાજે તો બહુ મોટી મહેરબાની કરીને આપણને એટલું બધું પાત્યા પાડીને મોક્ષની બાબત સમજાવી દીધી છે, અને મહારાજે ખુલ્લેઆમ નાસ્તિકનું ખંડન કર્યું વચનામૃતની અંદર. અરે મધ્યના 19મા વચનામૃતમાં તો મહારાજ કે અમે તો જરાક લગારે જાણવા હાટો એના ગ્રંથને વાંચ્યા તો અમારા મનમાં અતિશય વેદના થઈ, અતિશય દુઃખ લાગ્યું અને મારીની આંખોમાંથી આંસુડા વહેવા માંડ્યા. મહારાજ કે ઓહો, અનંત આત્માનું શ્રેય કરવા માટે આ ધરા પર ભગવાન પધારે છે અને સદાય સાકાર છે, તો નાસ્તિક છે એ ભગવાન નિરાકાર કહે છે અને વેદાંતિ છે એ ભગવાન નિરાકાર કહે છે. નાસ્તિક એમ કે ભગવાનનું અસ્તિત્વ જ નથી. મહારાજ કે જ્યારે સાંભળ્યું ત્યારે અમારા મનમાં ઘણું દુઃખ થયું. મહારાજ કે લાવો એક પત્ર લખીએ કે જેથી કરીને કોઈ ભક્તની ઉપાસના ખંડન ન થાય, એમ કહીને મહારાજે સ્વયં પત્ર લખીને દેશાંતરમાં મોકલાવ્યો. કો એટલે નાસ્તિક થકી બચવું ઘણું કઠણ કામ છે, અને જે બચી ગયા એ ઘણા ભાગ્યશાળી. મહારાજ કહે એ આખી જ્ઞાતિ બુદ્ધિશાળી બહુ, પણ મહારાજ કે મોક્ષમાં ભૂલી પડી. સમજાય છે? બુદ્ધિ તો એની પાસે જ છે, બુદ્ધિ ભૂગા કાઢે એવી, ભગવાનને છેતરી જાય એવી બુદ્ધિ. ખોટા શ્રીફળમાં નહીં, ભુજમાં ખોટું શ્રીફળ મૂક્યું મારે કે મહારાજ અમારું કલ્યાણ કરજો, ધામમાં તેડી જજો. મહારાજ કે વાણીઓ મળો, ખોટું શ્રીફળ મૂક્યું પાછું અક્ષરધામની વાત કરે, મારે કે મહારાજ વાત સાચી હો, શ્રીફળ એ ખોટું, હું ખોટો, તમે ભગવાન સાચા તો અક્ષરધામમાં તેડી જજો. મારે કે નાખ્યો ને ગાળ્યો મારા ગળામાં, હવે લઈ જ જવો પડશે, ન લઈ જાઓ તો એમ ભગવાન મટી જાય. એટલે મહારાજ કે બુદ્ધિ ખૂબ આપી પણ મોક્ષના પથમાં ભૂલા પડ્યા. મોક્ષની વાત એને સમજ્યામાં આવી નહીં. આપણે ભાગશાળી નહીં, હા ગામડાના રહેનારા માણસો, એમાંથી કેટલાય તો ખેતી કરનાર, આમાંથી 2-5% એવા છે જેને કોઈ દી ખેતી નહીં કરેલી, લગભગ બધાએ ખેતી કરેલી. હવે ખેતી ના કરનારા, હવે બળદની આરે રાત દાડો કાઢનારા, હવે બળદની આરે બળદ જેવો માણસ થઈ જાય, પણ એની મધ્યે આપણને ઠાકોરજીએ એનું જ્ઞાન સમજાય એવી બુદ્ધિ પ્રદાન કરી તો કેટલા મોટા ભાગશાળી કહેવાય. કોચી હે અન ભક્તો યાદ રાખજો, ક્યારેય પણ કુસંગનો જોગ કરતા નહીં, ક્યારે પણ મારી નિષ્ઠામ ફેર પડે એવો સંગ નહીં કરતા. મહારાજની એ વાત જરાય ગમતી નથી. મહારાજ એટલા માટે મધ્યના નવમાં એમ કીધું, મહારાજ કે કદાચ આજ્ઞામાં ક્યાંય કચાશ રહી ગઈ હશે તો પ્રાયચિત કરીને પણ અમે શુદ્ધ કરશું, પણ મારી ઉપાસનામાં જો ફેર રહેશે, અમારી નિષ્ઠામાં જો ફેર રહેશે તો મહારાજ કે કોઈ કાળે શુદ્ધ થવાશે નહીં, કોઈ કાળે વાંધો ભાંગશે નહીં. આમાં થોડા આપણે ડીપમાં ઉતરીએ કે આમ કેમ મહારાજ કીધું કોઈ કાળે વાંધો નહીં ભાંગે, એમ કે આ જન્મે વાંધો નહીં ભાંગે તો વાંધો નહીં પણ કોઈ કાળે વાંધો નહીં ભાંગે, આમ કહેવાનું હાર્દ શું? તો ભગવાનના ભક્તો સમજો, એમ કહેવાની પાછળનો હેતુ એવો છે કે ઉપાસના ફેર રહે છે. અંબોગાનંદ સ્વામી મહારાજને દીક્ષિત હતા. કોણે મંત્ર આપ્યો હતો? શ્રીજી મહારાજ પોતે. પણ મહારાજને બીજા અવતાર જેવા સમજ્યા તો સંપદા ઇતિહાસ કે અક્ષરધામ ન મળ્યું, વૈકુંઠમાં જઈને બેઠા. આપણા મનમાં એમ થાય વૈકુંઠમાં જઈને બેઠા તો ફરીવાર ક્યારેક મહારાજ પાસે જાય, પણ તકલીફ એ છે. બહુ આમ આમ સરળ એક વાત તમને સમજાવું કે મહારાજ શા માટે એમ કહી રહ્યા છે કે ઉપાસના ફેરશે તો વાંધો નહીં ભાંગે. બે ભગવાનના બે ભક્ત છે. એક ભક્ત અવતારનું ભજન કરે છે, એક ભક્ત પ્રગટ મહારાજનું ભજન કરે છે. સ્વામિનારાયણ 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 ભજન કરે છે, અને બીજો ભક્ત રામકૃષ્ણ આદિ અવતારનું ભજન કરે છે. પણ સ્વામિનારાયણ 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 ભજન કરતો કરતો ભજન સ્વામિનારાયણનું કરે છે, પણ મારાને સમજેશ એની જેવા. બે ભક્ત બેમાંથી શ્રેષ્ઠ કોણ? તો બરાબર સમજો, મહારાજના મતે રામકૃષ્ણનું ભજન કરે છે એ ભક્ત શ્રેષ્ઠ છે. મહારાજ કે અમારું ભજન કરે પણ અમને સમજે એની જેવા, તો એ ગૌણ છે. શું કામ? તો કે રામકૃષ્ણ આદિકનું ભજન કરનારો એ ભક્ત આ વખતે એનું ભજન કરે છે, દેહને મૂકશે, પછી ગોલોક વૈકુંઠમાં જશે. ગોલોક વૈકુંઠમાં જશે પણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ગમે બધા બ્રહ્માંડમાં એક ફેરી જાય તો પુરુષોત્તમ નારાયણ કોઈ બ્રહ્માંડમાં જતા હશે ત્યારે એના અધિષ્ઠાતા દેવ એમ કહે છે કે અત્યારે પુરુષોત્તમ નારાયણ ફલાણા બ્રહ્માંડમાં જઈ રહ્યા, તમે જાઓ, તમારે જો આત્યંતિક કલ્યાણ કરવું હોય તો. તો રામકૃષ્ણ આદિક અવતારોનું ભજન કરનારો તરત તૈયાર થશે અને ત્યાં ભેગો ભેગો જશે, મારીની ઉપાસના દ્રઢ કરી મારાના ધામમાં જશે. ધામો ધામના વાસી અહીં પધાર્યા રાજ, ધામો ધામના વાસી આવ્યા હતા. અને સંપ્રદાયનો પણ પ્રસિદ્ધ ઇતિહાસ છે કે મુચકુંદ રાજા દેહને છોડ્યા પછી જૂનાગઢના નરસિંહ મહેતા થયા. પછી જૂનાગઢના નરસિંહ મહેતા દેહ છોડ્યા પછી ફરીવાર સત્સંગમાં જન્મ ધારણ કર્યો. શ્રીકૃષ્ણ ભગવાન એકાંતિક ભક્ત હતા, પણ એણે દેહ છોડ્યા પછી મહારાજ પધાર્યા એટલે ફરીવાર પધાર્યા, પીપલાણા ગામના નરસિંહ વિપ્ર થયા. મારનો દ્રઢ નિશ્ચય કરીને અક્ષરધામમાં પહોંચી ગયા. એ વાત એમ બતાવે છે કે પરોક્ષનું ભજન કર્યા પછી એને મોક્ષનો પૂરો ચાન્સ છે, એ મોક્ષના પથે આગળ વધવાનો છે. પણ મહારાજનો જ ભક્ત હોય, મારનું ભજન એક એક આજ્ઞા પાળતો હોય પણ મારને સર્વોપરી ન સમજે તો પોઝિશન એ નિર્માણ થાય, દેહને મૂકે પછી મારને જેવા સમજાય ન્યા જાય. અને પછી મહારાજ કોઈ બ્રહ્માંડમાં જતા હોય અને કદાચ એના અધિષ્ઠાતા દેવ એમ કહે કે પુરુષોત્તમ નારાયણ ફલાણા બ્રહ્માંડમાં જાય, તમે જાઓ, ત્યારે હું કહે ખબર, તમે મને છેતરશો નહીં, મને ખબર છે તમે એ બધા એક જ છો, એમાં કાંઈ ફેર નથી, માટે મારે કાંઈ ધક્કો ખાવો નથી. એટલે ફરીને ધક્કો જ નથી ખાતો, ફરીને ધક્કો ખાય ને તો કામ થાય. જોકે ભક્તો આમ બોલી તો થોડુંક અતિશયોક્તિ લાગે, પણ સાચું કહું, સ્વામિનારાયણનું ભજન કરે અને સ્વામિનારાયણને સર્વોપરી ન સમજે ને બધી આજ્ઞા પાળે, એના કરતાં ભજન ઠામકું ન કરી ભૂત્યોની શ્રેષ્ઠ. માફ કરજો મારો ભગત, જરા કઠણ નથી મારી વાત? તમને સમજાય કિશોરભાઈ? જરાક ધ્યાન દેના. રતિભાઈ સમજવા પ્રયાસ કરજો. મારની બધી આજ્ઞા પાળે, મારને સર્વોપરી ન સમજે, એના કરતા મહારાજ, એના કરતા મારનું ભજન નથી કર્યું, કાંઈ નથી કર્યું, મરીને ભૂત થયો એ શ્રેષ્ઠ. હું કામ? તો કે ભૂત થયેલો હજાર વર્ષે ભૂતિઓનીમાંથી બહાર નીકળશે, લગ 84માં જશે, લગ 84 પછી પાછો જેદી તેદી માણા થશે અને તેદી અને સ્વામિનારાયણનું નિશ્ચય થશે ને તો દેહને મૂકીને અક્ષરધામમાં જશે. પણ મારને સર્વોપરી નહીં સમજ્યો હોય એ કાળાંતરે કોઈ દી અક્ષરધામમાં નહીં જાય. માટે મહારાજ મધ્ય નવમાં કહે, કોઈ કાળે વાંધો નહીં ભાંગે જો ઉપાસનામાં ફેર રહેશે તો. માટે કોઈ કાળે ઉપાસનામ ફેર રહેવા દેવો નહીં. ઉપાસનામ ફેર હોય તો મહારાજને ગમે પણ નહીં, એ વાત બહુ સ્પષ્ટ છે, બહુ પ્રસિદ્ધ ઇતિહાસ છે. મહારાજ ગઢપુર બિરાજતા હતા એ વખતે એક ભાવસર ભગત કીધું, મહારાજ મારો ભાઈ કરશન બહુ માંદો થઈ ગયો છે, જરાક હાલો ને ખબર લેવા. એટલે મારે ઉતાવળે ઉતાવળે ગયા. પણ મહારાજ જ્યાં ગયા ને તેને ખાટલે પાંગથી દોરો બાંધ્યો બીજો. મહારાજ પાછા વળી ગયા. ત્યારે કરશને કીધું, મહારાજ કેમ પાછા વળી ગયા? મહારાજ કે પાછા ન વળે, તને ક્યાં મારી નિષ્ઠા છે? તો નિષ્ઠા જેની છે એનો તે દોરો બાંધ્યો, તને હાજો કરશે. ભક્તો યાદ રાખજો, બીજા અવતાર જેવા ન સમજે એવું કદાચ બને, પણ પાછા દોરા ધાગા ગમી ના કરાવે તોય મારે ને ગમતી વાત નહીં. વારે વારે કહું છું, મહેરબાની કરી કંઠીમાં દોડી નાખતા નહીં, નાખતા નહીં, નાખતા નહીં. અને કોઈ નાખી હોય તેને સમજાય જરા કઢાઈ નાખજો કે ભલા માણા આ તો હોનાની થાળીમાં લોઢાની મેક કહેવાય, ભલા માણા ન હોય. એટલે કોઈ દી કંઠીમાં દોડી નખાય નહીં. ઘણા ઘણા તે વેપાર કરવા હાટો કરી નાખે, બોલો તને ખબર હોય, પણ રૂપિયા કમાવ લોભ હું ન કરાવ. રેજી ભગત, હે ક્યાં કર્યું? બંધ કર્યું ને કે? એટલે એનો અર્થ શું થયો? આપણે શું એનો અર્થ શું કરશું? એટલે ક્યારે પણ કંઠીમાં દોડી નખાય નહીં, એ ઉપાસનાનો ભંગ છે. ગમે તેવો આપત્તિ વિપત્તિનો સમય આવે તોય પણ મારા સિવાય કોઈની માનતા કરાય નહીં, ઉપાસનાનો ભંગ છે. હા, હનુમાનજીને શું કે હનુમાન ચાલીસા બોલવા, પછી બીજા સ્તોત્ર પાઠ કરવા, એ કરવા મારી આજ્ઞા છે. પણ ક્યારે? તમને ભૂત વળગે ને ત્યારે તો કરવા જોઈએ તમારે, સમજાણું. એટલે અમે તેમ માની તમે કરતા, તમને ભૂત ભૂત વળગ્યું એટલે કરતા, નતર તો મહારાજ કીધું નથી કઈ. એટલે ભૂત વળગે તેથી તમને છૂટ, બાકી ભગવાન સ્વામિનારાયણ આશ્રિતને એ નિષ્ઠામાં ફેર છે, એનામ નિષ્ઠા કહેવાય. મહારાજે કરશને કીધું, કરશન આ પાંગથી દોરો બાંધ્યો છે, જેનો દોરો છે તને હાજો કરશે. કરશન કે પણ મહારાજ કે આયો પાંગ છે, કરશન તોડી નાખ્યો. મારે કે મહારાજ મને ખબર નહોતી, ખબર હોય તો બાંધવાય ન દો મહારાજ. ભગતે ખરેખર આવો, મહારાજ કે તને ખબર નહોતી તો ના મહારાજ, ખબર હોય તો બાંધવા દેતો જ. અને મહારાજ હામળો દોરો તોડી નાખ્યો, મને તમે હાજા કરો તોય ભલે, અને કદાચ આ દેહ પડી જાય તોય ભલે, પણ મહારાજ મને તમારી સિવાય ક્યાંય પણ નિષ્ઠા બંધાય એમ નથી. મહારાજ કે સાવા સાવા, એમ કહીને મહારાજ કરશનને ભેટ્યા. અને મહારાજ કે ભગવત હોય તો આવા, ઉપાસક હોય તો આવા, એમ કહીને મહારાજ કે જા કરશન તારી માંદગી ગઈ. અને મહારાજે કરશનને સાજા કર્યો છે એમ સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. માટે ભગવાનના ભક્તો, ઉપાસનાની બાબતમાં ક્યારેય બાંધછોડ ન કરવી, યાદ રાખજો. ઉપાસનાની બાબતમાં ક્યારેય બાંધછોડ ન કરવી, અને બાંધછોડ કરે તો મારાને ગમતી વાત પણ નથી. મોટા મોટા સંતોના જીવન તમે જોશો તો એને ક્યારે બાંધછોડ ઉપાસનામાં કરી? નિત્યાનંદ સ્વામી મહારાજની સામે હાથ દાડા લીડ્યા ભલામણા. મહારાજ કે નહીં સત્સંગ જીવનમાં અમને અવતાર જેવા લખવા દો, મારે કે ન લખવા દો. મહારાજ કે નો હાલે લખવા દો તો ન લખવા દો, બોલો. અરે છેવટે તો મહારાજે કાઢી મૂક્યા. મારે કે મહારાજ કાઢી મૂકો ભલે, પણ તમને બીજા અવતાર જેવા તો ન જ લખવા દઉં. મારે કે સાબાશ, ઉપાસના હોય તો આવી બીજા બધા મેળ્યા ફગવા. છેટલી છેલ્લી બાકી મારે રાજી કરવા હાટું મૌન રહ્યા. મહારાજ કે સિદ્ધાંતની બાબતમાં મૌન પણ કોઈથી ગ્રહણ કરવું નહીં, સિદ્ધાંતની બાબતમાં કોઈથી બાંધછોડ ન હોય. મારે કે નિત્યાનંદ સ્વામીની સમજણને ધન્યવાદ છે. આવી જેથી સમજણ દ્રઢ થશે તે દાડે તમને અક્ષરધામમાં એન્ટ્રી મળશે. એટલે શ્રીજી મહારાજના શબ્દ પ્રમાણે આપણી ઉપાસના એવી જ હોવી જોઈએ, તો જ મહારાજ રાજી થાય. કારણ કે આપણે મહારાજને રાજી કરવા છે. મહારાજને રાજી કરવા માટે ગમે તેવો દેશકાળાનું ગમે તે પોઝિશન નિર્માણ થાય તો મારા સિવાય પ્રાર્થના નહીં, મારા સિવાય પ્રાર્થના અને માનતાય નહીં. મહારાજ એકવાર વડતાલ બિરાજતા હતા. મૂળજી બ્રહ્મચારી મારેને કીધું, મારેને કે મહારાજ નિત્યાનંદ સ્વામી કેવડાવ્યું છે, એક સાધુ માંદા બહુ થઈ ગયા છે મહારાજ, અને બહુ તાવ આવ્યો. મારે કે ક્યારે કેવડાવ્યો? તો કાલે કેવડાવ્યું. મારે કે કાલે કીધું ને આજ તમે કહો? મારે કે પણ મહારાજ હું ભૂલોકણો ભૂલી ગયો કે આજ યાદ આવી ગયું. મારે કે તું તો હાવો નાવો રહ્યો હાવ કે ભૂલોકણો હાલ કે જલ્દી જાય. અને મહારાજ પછી એ સાધુની ખબર કાઢવા માટે આવ્યા. સાધુ સૂતા હતા, આવીને મહારાજ એની છાતી પર પગ મૂક્યો. મારાના પગનું તળિયું બળવા માંડ્યું. મહારાજ કે એટલે સાધુને તો બહુ તાવ આવ્યો. નિત્યાનંદ સ્વામીને સંબોધીને મહારાજ કહે કે આ તો બહુ વધારે પડતો તાવ છે. ત્યારે પહેલાં સાધુ મારેને કે મહારાજ હજી વધારે મોકલો તો મોકલો, હજી વધારે પીડા આપ્યો તો આપો. મહારાજ જ્યારથી તમે મળ્યા છો ત્યારથી બીજો સંકલ્પ થાય એમ નથી, પણ એટલી પ્રાર્થના છે બીજો જન્મ ન લેવો પડે. જે કષ્ટ આપ્યું આ દેહમાં આપી દો, મારા સહન કરવા તૈયાર છું, પણ બીજો જન્મ નથી લેવો અને મહારાજ બીજી જગ્યાએ નિષ્ઠા બંધાશે નહીં. મહારાજ બહુ રાજી થયા. મારે ને કે મારા આ તાવનું મને કાંઈ દુઃખ નથી, મને તમારી મૂર્તિનું સુખ છે. મારે એટલા બધા રાજી થયા મહારાજ કે આ સાધુને સાત સાત જન્મ સુધી અખંડ બીમાર રહીને જિંદગી પૂરી કરી નથી એવું પ્રારબ્ધ હતું, પણ આજે મેં રાજી થયાની નિષ્ઠા જોઈને માટેનું પ્રારબ્ધ બાળી નાખ્યું. મહારાજ કે ખાલી સોળીનું દુઃખ કાટે મટન એમ બે દાડે બીમારી રહેશે, ત્રીજે દાડે મહારાજ કેનો દેહ છૂટશે અને મેં ધામમાં તેડી જાશું. નિષ્ઠાવાળા ભક્ત ઉપર કે સંત ઉપર ભગવાન આટલા બધા રાજી થાય છે, માટે ભગવાનના ભક્ત નિષ્ઠા તો હોવી જ જોઈએ. મધ્યના નવમા પ્રમાણે જેને સર્વોપરી નિષ્ઠા નથી મારે તેને હરિભગત ન ગણવો. માફ કરજો, મહારાજના શબ્દો વાંચજો. હું કીધું એને હરિભગત ગણવો અને મારે કે મારે તો શું ગણવું? તિલક ચાંદલો કરે તો હરિભગત ન ગણો, બોલો. કંઠી બાંધે તો હરિભગત ન ગણો, રોજની હો માળા ફેરવે તો ન ગણો, રોજની 500 ફેરવે તો ન ગણો, બોલો. અને રોજની 500 સ્વામિનારાયણ સ્વામિનારાયણની માળા ફેરવે અને કદાચ સંસાર આખો હળગાવી દે અને સાધુ થઈ જાય તોય પણ મહારાજ કે એને અમારો સાધુ કે અમારો સત્સંગ ન ગણવો. તો ગણવું હું? મારે કે ગુણ બુદ્ધિવાળો ગણવો. મધ્યના નવમા પ્રમાણે એને ગુણ બુદ્ધિવાળો ગણવો. અમારો ભક્ત તો એને જ ગણવો જેને અમારી નિષ્ઠા દ્રઢ છે. ભક્તો સાચું કહું, શિબિર ભર્યા વિના નિષ્ઠાનું દઢીકરણ થાય નહીં. કારણ કે એવું કેવું ક્યાં કહો, કેવું છે પણ શિબિર વિના એવા ગ્રાહક મળે નહીં. શિબિરમાં મહદઅંશે મોક્ષના ભાગી ભક્તો આવ્યા હોય, હોય કદાચ 1-2%, પણ એનું પછી આપણે જોવાય નહીં ને. બહાર તો 20-10% માણા હોય, 90% ઓલા હોય, એટલે એનું કાંઈ ખારું થાય એટલા માટે પ્રાથમિક વાતો કરવી પડે. અહીંયા તો 1-2% થાય, 2-5%. નહીંતર બે દાડા પહેલા એક ભગત કહેતા મને કે સમય અહીં 2-4% લોકો એટલે આવે જરા ખાઉં તો હતું કે મેં કીધું ભલામણા 4% હાટું 99% બગાડવાનું. એ 4% વાળાને કાં તો હરખું થઈ જાય, કારણ કે શિબિરમાં કાં તો ઈસ પાર ને કાં ઉસ પાર, સમજાણું, કાં તો ઠામકો મટી જાય ને કાં તો ઠામકો થઈ જાય. પણ ભક્તો મુમુક્ષ હોય ને, મુક્ષ કોઈ પણનો આશ્રિત હોય ને, મુમુક્ષ હોય ને એને હા પડી જ જાય. માણાવદરની શિબિરમાં તો અમદાવાદનું 7મું ભૂકાનો કરી નાખે. પણ તમને નવાઈ લાગશે, એમાં પરોક્ષના 20-30% આવતા હતા. એ લોકોના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા કે ઓહો હો સ્વામિનારાયણ, સ્વામિનારાયણનું તો કેદાડા સાંભળતા હતા, પણ સ્વામિનારાયણ કોણ છે એ તો શિબિર ભરીને ત્યારે ખબર પડી કે સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ જ છે. કે એમ આપણને પણ શિબિર ભર્યા વિના હાથ પેઢીનો સત્સંગ કહેવાતો હોય પણ મહારાજ સમજ્યામાં આવે નહીં. મહારાજ કે તમારે મને પામવું હોય તો આવી નિષ્ઠા દળ કરજો. 4 પ્રકારના જે કુસંગી છે એના થકી તમે સદૈવને માટે દૂર રહેજો. ભક્તો હું તો કહું આ 4 પ્રકારને એકે આપણે નડવા નથી, અત્યારના સમયમાં એકે નડવાના નથી, કારણ કે એકેનો સંગ આપણને ગમે જ નહીં. હવે તો માહેલા કુસંગી કોઈ અડી ન જાય, સમજાય છે તમને? એનાથી સાવધાન, એનાથી સાવધાન. મારને સર્વોપરી ન સમજતા હોય એવા જે કુસંગી એનાથી સાવધાન, સમજો. એનાથી તમે સાવધાન નહીં રહો અને એમાં હેત કરશો તો ક્યારેક શબ્દ અડી જશે અને શબ્દ અડશે તો મોક્ષમાંથી પડી જવાશે. માટે એનાથી સાવધાન કે એનો સંગ કરો. એવા સંતો ને એવા ભક્તોના જોગમાં રહેજો જે મહારાજ નિષ્ઠા સર્વોપરી સમજતા હોય. મહારાજ જેવા એક મહારાજ જ છે એવી જેને સંપૂર્ણ આપણે સ્વપ્નમાં પણ મહારાજ બીજા અવતાર જેવા ન મને એવા જોગમાંથી જ મારની સર્વોપરી નિષ્ઠાની આ પડશે, અન્યથા પડવી કઠણ છે. માટે કોઈ દી હું તો કહું કે જેમ નથી વાત સમજાણી અને પાછા એમ કેવું છે હજુ બિચારો આમ પ્રાથમિક અવસ્થામાં હોય ને, પ્રાથમિક અવસ્થામાં એવો કોઈ હરિભગત હોય ને કદાચ આડોળો સમજતો એને સમજવા મહેનત કરજો, પણ વોટરપ્રૂફ થઈ ગયા હોય ને વોટરપ્રૂફ એમાં મહેનતે નહીં કરતા, સમજાણું. ક્યારેક અવળો ઘૂરડો જો ગળા હેઠળ ઉતરી જાહે બની શકે, કારણ કે તમે હરિભક્તો ગમે એટલી શિબિર ભર્યા પછી તમારું જ્ઞાન બહુ ઓછું રહે, કારણ કે તમારા ડેટા ખાલી બહુ ઓછા છે, સમજાય. બાકી બધા ભરેલા છે ને પાછા. હવે કોઈક સાધુ હશે ને ઉપાસના અમે તમે બેસો, હવે કેટલાય શાસ્ત્ર પુરાવા લાવશે તે સ્વામી વાતોમાં લખ્યું, આ વાત તો ક્યાંક હોય કે વળી નોય હોય. હવે એમાં 2-5 પુરાવા લાવીને એમાં તમને જો હા પડી ગઈ, સમજાણું, તમે એનો ઉત્તર ન કરી શક્યા, તમને હા પડે કે તમે પોતે મોક્ષના માર્ગમાંથી હેઠા પડશો. માટે સમજાવાય મહેનત કરવી નહીં, રીઢા ગુનેગાર એમાં કાંઈ ફેરફાર થાય નહીં. ઉપાસના બાબત તો ભક્તો ગોઠણ વાળીને જેની ઉપાસના સિદ્ધ એવા સંતો ભક્તોની સાથે જ્યારે લઢીકરણ કર્યું હોય ત્યારે જીવમાં ઉતરે, અને જેને ઉપાસના જીવમાં ઉતરી ગઈ એના પર ભગવાન અઢળક રાજી થાય છે. ગુણાતીતાનું સ્વાતમાં એક વાત એક બહુ સરસ લખી કે ભગવાન વધારે વધારે કોના પર રાજી થાય, ત્યારે સ્વામી એવું લખ્યું ભગવાનને સર્વોપરી સમજે અને વિશેષને વિશેષ સમજાવે એના પર ભગવાન વિશેષને વિશેષ રાજી થાય છે. હું તો તમને કહું તમે સમજો અને એવો કોઈ મુમુક્ષ હોય એને સમજાવજો, એમાં મહારાજ રાજી રાજીને રાજી જ છે. એટલે બહુ સરસ વાત મહારાજ કહે છે. મારે કહે ચાર જે છે કુડાપંથી શક્તિપંથી શુષ્ક વેદાંતિ નાસ્તિકનો સંગ કરવો નહીં, અને જેની સમજણ ગડબડવાળી છે એનો પણ સંગ કરવો નહીં. એનો સંગ કરશો તો અમોઘાનંદ સ્વામી મારને દીક્ષિત ઓલા પટેલે સંગ કર્યો હતો, લો પ્રસિદ્ધ વાત છે ને, તે મર્યા પછી ભેગા વૈકુંઠમાં પગ્યા. એટલા માટે જેનો સંગ કરશું એવું તમારો અંગ પડશે અને છેવટે એવી પ્રાપ્તિ થશે. અરે ગોપાલંદ સ્વામી વાતોમાં તો ત્યાં સુધી લખ્યું ઘણા તો પોતાને હારપ જાળવવા હાટું, કેવું લખ્યું પોતે પોતાને હારપ જાળવવા હાટું, પોતે મારને સર્વોપરી સમજતા હોય પણ મનમાં એમ વિચારે કે એવું કહીએ તો કોઈકને સારું લાગે કે ન લાગે, એટલે એમ કે લક્ષ્મીનારાયણ છે એ જ મારા છે, નરનારાયણ છે એ જ મારા છે, બધું એક જ છે, પોતે પાછ સર્વોપરી સમજતો હોય અને તોય એમ કે મારે કે ઈ મરીને અક્ષરધામમાં જાય આને બીજે હલવાડી દે, બોલો પોતે અમેરિકા પહોંચે આને કુવેતમાં ઉતારી દે. માટે મહારાજ કે એવા ગબરગોટા વાળતો હોય એનો પણ સંગ તમે કરશો નહીં, અને જો કરશો તો મોક્ષમાં ફેર પડી જશે. બહુ સરસ બીજી પણ મહારાજ વાત કરે છે. મહારાજ કે પૂજા કર્યા પછી ચાર જે કુસંગી એનો સંગ ન આપજો એવું માગું, અને સાથે સાથે બીજી પણ માંગણી કરવી કે હે મહારાજ જેમ આ ચાર કુસંગી છે એ મોક્ષમાં વિઘ્નરૂપ છે, એમ બીજા પણ ઓલા બહાર હતા બીજા અંદર કુસંગી બેસી ગયા, કોણ તો કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માન અહંકાર એ જબરા કુસંગી છે, હે મહારાજ એના થકી પણ મારી રક્ષા કરજો. કારણ કે ઓલા કુસંગી તો પ્રત્યક્ષ દેખાશે અને તો કારકારક જોગ રહે, આ કુસંગી તો નિત્યનો જોગ છે, માટે મહારાજ એના થકી મારી રક્ષા કરજો એમ ભગવાનની પાસે પૂજામાં નિત્ય માગવું. અને રોજ માગતા માગતા ક્યારેક ભગવાન રાજી થઈ જાય, તેથી કામ થઈ જાય. અને આમ છે ને આ જગત રીતિ છે, તમે કોકને કામ વારે વારે કીધ કીધ કરો અને ન કરો ને તો ક્યારે ખેજાય ને કે આને કરવું નાખીને આવે આ કીધું ફોટી પીડ્યો અત્યે એમ કરી નાખે, એમ કાયમ ભગવાનની પાસે માગશું તો ભગવાન ક્યારેક એમ કહેશે કેદુનો છોટો હવે કરી નાખો ને એમ કરીને પણ મહારાજ નિર્દોષ બનાવી દેશે. માટે ભગવાનની પાસે નિત્ય માગવું, માગતા કોઈ દી થાકવું નહીં, ભગવાનને થકવાડી દેવા પણ આપણે થાકવું ને ભગવાન થાકશે, તે દાડે ભગવાન દ્રષ્ટિ કરશે અને ભગવાનની દ્રષ્ટિ થતાની સાથે જીવ ભગવાનને ખાલી દ્રષ્ટિ જ કરવાની છે, ભગવાનની દ્રષ્ટિ થતાની સાથે જીવ શુદ્ધ થઈ જાય. ભગવાન જલ્દી દ્રષ્ટિ કરતા નથી, મારે કેમ બહુ કાળ સુધી જોઈએ રાખીને પછી દ્રષ્ટિ કરીએ, એટલે ભગવાનના ભક્ત નિત્ય આવી માંગણી કરવી, એ જ માંગણી જીવને ભગવાન સુધી પહોંચાડી દે છે. અને યાદ રાખજો આવી રીતે જ્યારે દઢીકરણ થાય ને મારીની ઉપાસનાનું, પછી આપણને બાકીનું બધું દઢીકરણ થાય, પછી ભગવાનના સંત છે, એક ભગવાનના ભક્ત છે, એક ભગવાનના આચાર્ય મહારાજ છે, એક ભગવાનના મંદિરો છે, ભગવાનના શાસ્ત્રો બધું ગમવા મળશે, એક ભગવાન આપણે સર્વે સર્વા ગમવા મળવા જોઈએ, એટલે બધું ગમવા માંડે. અને પછી તો પોઝિશન એવી નિર્માણ થશે કે કોઈ ભગવાનના ભક્ત કે સંતમાં તમને જરા તરા કાંઈક ખોટ દેખાણી હોય તોય મનની અંદર આંચકો લાગશે નહીં, અને એમ થાય દેહ છે કે હશે મહારાજનો આશ્રિત છે, મહારાજ કરુણા દ્રષ્ટિ કરશે, કાઢી નાખશે, શુદ્ધ કરશે, એમ માનીને પણ એની પ્રત્યે દિવ્ય ભાવ રહેશે. કારણ કે દેહ હોય ને દેહ એટલે સ્વભાવ હોય. અમારે જેતપુરમાં નિર્ગુણદાસ સ્વામી કહેવાતા હતા કે મહાપુરુષ દાસ, બેમાંથી એકનો પ્રસંગ છે, કેવા બ્રહ્મનિષ્ઠ સાધુ પણ અંગ કેવું ખબર, ગમે એ બેઠો હોય એની હેઠા એની એને હારી ન બે, હું સ્વામીનો સાધુ હેઠો છે ને બેહું, કાંઈ ન મળે ને તો છેલ્લે બે ખૂપડું લઈ આને એની ઉપર ખૂપડું નાખીને એની ઉપર બેહે, હું તો ઉપર જ બેહું કે સમજાય છે તમને. એટલે હું જે કહું છું એ સ્વભાવના જે દોષ છે, સ્વભાવના દોષ સામે ભગવાનના ભક્ત સામે જોવ નહીં. મહારાજ કીધું પંચવર્તમાનની સામે જોવું પણ સ્વભાવના દોષ સામે તો જોવું. સ્વભાવનો દોષ તો આજે હોય એમ નહીં, મારના સમયમાં હોય ન હોય, મારના સમયમાં કારકારક તો આપણે વાંચીએ તેમના બુકા કાઢ્યા હો. પેલો પ્રસંગ પ્રસિદ્ધ છે ને, એકવાર મહારાજ ગઢપુરથી વડતાલ પધાર્યા અને વડતાલની અંદર મહારાજ એવો ઠેરાવ કર્યો કે અત્યારે અમને મળવા હાટું જેનો થાળ હોય એને જ આવવા દેવા, બાકી કોઈને મળવા આવવા દેવા નહીં, એવી મહારાજે આજ્ઞા કરી દીધી. અને મહારાજની આજ્ઞા થઈ પછી તો બીજા જ કંઈ બોલાય નહીં. અને મહારાજે આજ્ઞા કર્યા પછી પાછું એવી વાત પ્રસરાવી, મહારાજ કહે કે અમારા દર્શન કરવા માટે જે ભક્તો આવતા હોય એમાંથી જયરામ બ્રહ્મચારી વગેરે વગેરે ઘણા બધા ભક્તો હતા, મહારાજ કે બધા મળવા આવે, પણ એમાં મહારાજ વચ્ચે કોણ રોક્યા હતા? ઓલા દામોદરને કીધું. મહારાજ કે દામોદરને તારા અહીં બેહું અને કોઈને દાદર ચડવા દેવો નહીં, અને કોઈ અમારી પાસે આવે નહીં, થાળવાળાને આવવા દેજે. એટલે કે વાંધો નહીં. હવે એમાં ઘટના ઘટી કે મૂળજી બ્રહ્મચારી એક બે હરિભગતોને લઈને આવ્યા. એટલે લઈને આવ્યા એટલે તરત દામોદર કે અહીં કઈ બાજુ, તો તું કોણ કહેનારો, મારાને દર્શન કરવા જાઉં છું. અરે પણ મહારાજ કીધું થાળ જેનો એને દર્શન કરવા જાવ, બીજાને નહીં. તો કાંઈ રસોઈ તો રસોઈની વાત નથી કરી, મારે થાળનું કીધું છે કે મટ ઉપર જવા નહીં મળે. જયરામ બ્રહ્મચારી કે એક મને રોકા હે ને હું જવાનો, તો કે ના કે કેમ જવાય, જઈજો. તો મૂળજી જયરામ બ્રહ્મચારી પરાણે જવા તૈયાર થયા એટલે દામોદર આગળ આવ્યા અને કે ન જાવ દો, પકડ્યું કાંડો, અરે જવાનો કાંડો મૂકો, એમ કરતા કરતા બે બથો બથ આવ્યા અને દામોદરની જીક્યા હેઠા. અને જયરામ બ્રહ્મચારી સાડી બેઠા છાતી ઉપર, લે ક્યારનો છોટી પીડો, નહીં જવા દો, જાઓ નહીં જવા દો, બે ગયો ને છાતી ઉપર, બોલ લે. અને બરાબર જામ્યું, મહારાજ બરાબર ત્યાંથી બહાર ઉભા ઉભા જોતા હતા. અને મહારાજ જોયું, મહારાજ કે જામી આ બેની કે. અને મહારાજ બૂમ મારી, મહારાજ કે જયરામ બ્રહ્મચારી હેઠો ઉતરે ઓલો મરી જાહે કે. જયરામ બ્રહ્મચારી હેઠા ઉતર્યા પછી મહારાજ આવ્યો. મહારાજ કે તમે જાતના બ્રાહ્મણ છો પણ તમારો પાડો સારો નહીં હોય, લાગે મુસલમાનની પડખે રહ્યો કે. બ્રાહ્મણ થઈને આટલો બધો ક્રોધ કરો, એટલે દામોદરની માથે બેસી ગયા, કઈ શરમ ન આવી. અને મહારાજ વિજ્યાને એને ખોટું લાગ્યું અને ભાગ્યા. મહારાજ દામોદરને પોતાની પાસે બોલાવ્યો, મહારાજ કે આ બ્રાહ્મણ આ ક્રોધની પૂછડી છે, લઈને આત્મહત્યા કરશે ને તો બ્રહ્મહત્યા તને લાગશે કે, માટે ગોય જ ગમી નથી કે. અને દામોદરને તો ભારે ઉદ્વેગ થઈ ગયો, આ રખે ને હું ક્યાંય ભેગો થઈ પેલા મરી જતો મને બ્રહ્મહત્યા લાગે, ચારે બાજુ ગોત શોધખોળ કરી આખો દી ગોત્યા પણ જડે નહીં ક્યાંયથી. મહારાજ પાસે વારે વારે મહારાજને કે મહારાજ ક્યાં જડતા નથી, મારે કે નિક્કી તને બ્રહ્મત્યા લાગી કે, કાં કુવો બૂર્યો એને. મારેને કહે છે કે મહારાજ કાંઈક દયા કરો કે મરે નહીં, એને સદબુદ્ધિ આવે. મારે કે તું ગોતને જાને, આખો દી ગોત્યા. છેવટે સંધ્યા ટાઈમ થયું ને ત્યારે મેળા ઉપર પેલું માળ્યું ને, માળિયા પર હુતા હતા, ન્યાથી જીડ્યા. અને ન્યા જઈને કીધું ભાઈ સાહેબ તમને દંડવટ કરું, તમે ભલા થઈને હેઠા ઉતરો, મહારાજ પણ આવતા ન આવું, અરે કે કાંઈક દયા કરો. પછી મહારાજ પોતે ગયા અને પછી મહારાજે મોટી મોટી સત્સંગની વાતો કરીને મહારાજ કે ભલામણા કેટલા વર્તી મર્યા રહ્યો છો, અને હજી તમને જરાક કીધું તો આમથી એમ કરીને મારે બહુ સમજાવ્યા, જરાક સમજ્યા. અને પછી બેને દંડવટ કરાવ્યા દામોદરને. મહારાજ કે પહેલાં તું દંડવટ કર્યા, જરાક કૂણો પડે બ્રહ્મચારી. પહેલાં દામોદરે દંડવટ કર્યા અને કૂણો પડે એટલે કે તો મને કાંઈ વાંધો નથી, પછી એણે કર્યા. લ્યો ક્યારેક ક્યારેક છે ને, એક માણસ ઢીલું મૂકી દે ને તો બીજો તરત મૂકી દે, પણ બે સામે એમાં ભેગા થઈ જાય ને તો તકલીફ. હું બોલ્યા પ્રવીણ ભગત, એક જો ઢીલું મૂકે તરત સરખું જાય, પણ એક ન મૂકે ને તમારે તકલીફ થાય. એટલે મારો કહેવાનો મતલબ કે દેહના ભાવ તો મારના સમયમાં પણ હોય, પણ ભગવાનના ભક્તને દેહના સ્વભાવ સામે જોવાય, અને દેહના સ્વભાવ સામે જોવે તો ભગવાનના ભક્તનો કોઈ મહિમા આ રહે પણ નહીં. પણ એવું ક્યાં સુધી થાય, દેહના સ્વભાવ અમે ક્યાં સુધી જોવાય, તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના મહિમામાં ફેર રહે ત્યાં સુધી દેહના સ્વભાવ સામે જોવાય. મારનો જેમ છે મહિમા સમજાય જાય તો દેહના સ્વભાવ સામે જોવે નહીં, ને ભગવાનના ભક્તનો પણ પૂર્ણ મહિમા સમજે. મહારાજ કે ભગવાનના ભક્તને તો આટલું જ કરવાનું છે, અમારી પાસે એટલી જ માંગણી કરવાની, કુસંગી બધાય થકી, બહારના અંતરના બધાય કુસંગી થકી રક્ષા કરજો. આટલી તમે પ્રાર્થના કરશો અને અમે કીધું એમ કરશો તો બાકીનું બધું કામ અમે પૂરું કરી દેશું. દેહને જ્યારે મૂકશો ત્યારે મહારાજ કે અમે તમને અમારું દિવ્ય ધામ આપશું. ઇતિ વચનામૃતમ. કેટલામ થયું? 48મું પૂરું થયું.